આશીર્વાદનાય આપને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રમુખ વરની દિનના આજના સુંદર આશીર્વાદ પૂજ્ય સ્વામીશ્રી અહીં આપણને પાઠવશે. પૂજ્ય સ્વામીશ્રી,
પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. રવિવારનો દિવસ એટલે આપણને યોગીજી મહારાજ યાદ આવે એ સ્વાભાવિક જ છે, કારણ કે એમને પોતે આ રવિવારની સભા દરેક ઠેકાને થાય, દરેક મંડળોમાં થાય, દરેક દેશમાં થાય એવો એમને આજ્ઞા સર્વને કરેલી છે. એક રીતે એક પત્ર આ પોસ્ટ કાર્ડ આવતું એના ઉપર બધાને લખતા કે રવિવારની સભા કરજો, પણ એમના આશીર્વાદથી, એમના દ્રષ્ટિથી, એના પ્રતાપે કરીને આજે સત્સંગ ખૂબ દેશ પરદેશમાં વધ્યો છે. છતાં પણ એમની આજ્ઞા આ માટે ખૂબ પોતાના આગ્રહથી હતી કે આની અંદર 25,000 નફો હોય તો પણ એને મૂકીને આ સભામાં જવું, તો ભગવાનની કૃપા થાય ને સર્વનું સારું થાય એવા એમના આશીર્વાદ છે. એ રીતે આજે બધા જ દેશ પ્રદેશને બધા ગામોની અંદર નાના મોટા સેન્ટરોમાં સભા થાય છે, મંડળો બધા ચાલે છે. મોટા પુરુષોની દ્રષ્ટિ એ વિશાળ હોય છે, એમની ભાવનાઓ પણ વિશાળ હોય છે કે આ બધી રીતે લોકોને સંસ્કાર મળે અને સ્થાન માર્ગે ચાલે. તો આજે આટલી મોટી સભા જોઈને પણ આનંદ થાય છે અહીંયા આગળ, એટલે એવી એક એમનો સંકલ્પ કેટલો બળ્યો છે એ આપણને જાણવા મળે છે. અહીંયા જ્યારે આપણે ન્યૂયોર્કની અંદર, જોગી મહારાજ પોતે તો પધાર્યા નથી અમેરિકામાં, પણ લંડન સુધી પધાર્યા હતા, ત્યારે પછી બધાએ કહ્યું સ્વામી તમે અમેરિકા પણ સ્વામી કે અમે તો નથી આવતા, પણ આ ચાર સંતોને મોકલીએ છીએ. કેશી પટેલને વાત કરેલી, કેશી પટેલ તે વખત ત્યાં લંડન આવેલા, વાત કરી સ્વામી કે અમે નહીં આવે પણ સંતો મોકલીએ છીએ, સત્સંગ વધશે અને તમારા ઘર આગળ મંદિર થશે. આવી એક કેશી પટેલને સ્વામીએ ત્યાં લંડન વાત કરી હતી, ત્યાર પછી ચાર સંતો અહીં આવ્યા હતા, એમાં ઘનશ્યામ બાપા એક પહેલા સાથે આવ્યા હતા અને બીજા 3 સંતો હતા. એટલે એ રીતે થોડો સત્સંગનો અહીંયા ચાલુ થયું અને થયું. પણ જ્યારે 74ની અંદર અમે અહીં આવ્યા, સ્વામી બાપા તો ધામમાં પધાર્યા હતા, ત્યારે એ કેશી પટેલને કહ્યું તમારા ઘર આગળ જગ્યા મળશે, તો થયું એવું કે તે રહેતા ત્યાં નજીકમાં જ અત્યારે જે મંદિર છે એ જગ્યા પ્રાપ્ત થઈ, એનું ખાતમુહૂર્ત કરવાનું હતું. તે ઘડી આપણે ચિન્મયાનંદ સ્વામીને તો આપ બધા જાણતા હશો, બહુ સારા સંત, બહુ જ આમ ઇંગ્લિશની અંદર સારામાં સારી રીતે બોલતા હતા, ગીતા ઉપર, ઉપનિષદો ઉપર પ્રવચન બહુ સુંદર આપતા હતા, અને અહીંયા પોતાની ઘણી ઘણી શાખાઓ પણ ચાલતી હતી, એટલે એમને આવવાનું અવરનવર થાય. તે વખતે અહીંયા આ દેશમાં એ હતા, આપણા ખાતમુહૂર્ત વખતે, ત્યારે એમને આમંત્રણ આપ્યું કે પોતે ખાતમુહૂર્તની અંદર પણ પધાર્યા. ત્યારે સભા થઈ હતી, નાની સરખી સભા, ત્યારે એમને પોતાના પ્રવચનની અંદર વાત કરી હતી કે હું અહીંયા ઘણા વખતે આવું છું અને બધી રીતે મારા પ્રવચનને બધું થાય છે, પણ હજુ સુધી હું એક જગ્યા મેળે પ્રાપ્ત કરી શક્યા નથી, પણ જોગી મહારાજનો સંકલ્પ કેટલો બળ્યો છે એ મને જણાય છે કે હજુ આવ્યા નથી, અહીંયા એક દિવસ પણ આવ્યા નથી, સંતોષ ખાલી આવ્યા છે, અને એમના એક સંકલ્પથી અહીં જગ્યા મળી ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત થાય છે. એટલે એમને એ કહ્યું, અને જોગી મહારાજ વિશે બહુ જ સારો ભાવ એમને હતો, જોગી મહારાજ દેશમાં પણ મળેલા છે, અને એમની બ્રાહ્મી સ્થિતિ, અલૌકિક સ્થિતિ, દિવ્ય એમને જોઈને પણ એમના પ્રત્યેનો પ્રેમ હતો. એટલે કહેવાનું શું છે કે યોગી મહારાજ દરેક સંકલ્પો એટલા બળિયા હતા અને એમનો એક પ્રભાવ હતો કે એમના આશીર્વાદથી જે સંકલ્પો છે સફળ થયા છે. એમાં રવિવારની સભાનો પણ આપણે જોઈએ છીએ કે આજે સફળતા સારી રીતે થયું છે, એનો ખૂબ નાના મોટા ભાઈ ભાઈ યુવકો નાના એમની સભા કરી, બાળકોની સભા કરી, કિશોરોની સભા થઈ, સત્સંગોની સભા થઈ, આમ બધી દરેક સભાઓ થઈ અને એ સભાઓ વ્યવસ્થિત રીતે ચાલે છે. એટલે કહેવાનું શું છે કે મોટા પુરુષોનો આવા સંકલ્પ એ આજે આપણને બધાને પ્રાપ્ત થયેલા છે અને એની આજ્ઞા મુજબ આપણે જેટલા વર્તીશું એટલા આપણને સુખ થાય છે. બધું જે કંઈ કાર્ય આપણે કરીએ છીએ એના ભોગતા આપણે થવાનું નથી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું કે તું જે જે કાર્ય કર એનો તું ભોગતા નથી. એટલે એ કાર્યમાં હું કરું છું, મેં કર્યું છે, મારાથી થયું છે એવો ભાવ ના લાવી. તારે એ સમજવાનું કે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે, એમની મરજીથી થાય છે, અને એનો જો ભોગતા થઈશ તો તને એનો સફળતા મળશે નહીં. અર્જુને એ પ્રમાણે ભગવાનની આજ્ઞા મુજબ કાર્ય કર્યું અને ભગવાને જ કર્યું છે એવા ભાવથી તો એને સફળતા મળી છે, આપણે બધું જાણીએ છીએ. કારણ કે માણસ માત્રને છે કે હું કર્યું, મેં કર્યું, મારાથી થયું એવો આપણને ભાવ રહે છે. પણ દરેક જે કંઈ કાર્ય આપણે કરીએ છીએ કે એમની મરજીથી, એમની ઈચ્છાથી, ભગવાનની ઈચ્છા મરજીથી થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ કહ્યું કે મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. જે આ ઝાડનું પાંદડું જે સૂકું છે એને આપણે હલાવી શકીએ એમ નથી, એ આપણાથી થઈ શકતું નથી. ચાલો અહીંથી લઈ મૂકીએ છીએ આપણે નથી કરી શકતા, એમાં પણ ભગવાનની શક્તિ આવે છે ત્યારે આપણે કરી શકીએ. હલાવવાનું હોય તો પણ હલાવી શકતા નથી, એ પણ એ હલાવે છે. પણ આપણને એને ખબર નથી એટલે જરાક હું જ કરું છું. પણ તમારામાં જે શક્તિ છે એ ભગવાન અંદર બેઠા છે એની શક્તિ છે, અને એ શક્તિથી આ તમે બધું અલન ચલન આ બધું કામકાજ કરી શકો એ આપણને ખબર નથી. એટલે હું જ કરું છું, પણ આપણાથી કંઈ થઈ શકે એવું નથી. અને આપણે જો કરતા હોય તો આપણામાંથી જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે શરીર એવું ને એવું છે, કંઈ કરતા નથી, મળદું ત્યાં આગળ, હાથે હાલે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, બધા દેવો ચાલ્યા ગયા. પણ પેલું આપણે જ્ઞાન નથી એટલે આપણને હમ આવી જાય. માટે હમનો ત્યાગ કરીને જે કાર્યો કરીએ છીએ ભગવાન રાજી થાય ને પ્રસન્ન થાય ને માટે જ આપણે કરવાનો છે. પણ એના આપણે કહેવાનું છે એમ શ્રીજી મહારાજે પણ આપણને કહ્યું કે મરજી ભગવાનની હોય તો જ બધું કાર્ય આપણે કરી શકીએ છીએ, ભગવાન સિવાય કોઈ વસ્તુ થઈ શકતી નથી. સર્વ કરતા પરમાત્મા છે, પરમાત્મા જ બધું કરે છે. અત્યારે જગતનું આખું તંત્ર પણ ભગવાનથી જ ચાલે છે. એટલે એ દ્રષ્ટિ, એ જ્ઞાન, એ સમજણ આપણને આપવા માટે આ જોગી મહારાજે વાત કરી છે કે તમે જે સત્સંગ કરો એ સત્સંગની અંદર ભગવાનનું પ્રાધાન્ય રાખજો, સત્સંગનું પ્રાધાન્ય રાખજો, ધર્મનું પ્રાધાન્ય રાખજો. દરેક કાર્ય કરજો એમાં પણ ધર્મને બધાનું પ્રાધાન્ય તમે રાખીને કરો તો દરેક કાર્યમાં સફળતા મળશે અને શાંતિ પણ થશે. પણ જો પોતે ભોગતા થશો તો દુઃખ આવશે કે મેં કર્યું છે, મારાથી થયું છે. બધા રાવણને, કંસને, શિશુપાલ, દંતવક્ર બધા થઈ ગયા આગળ ભગવાન કૃષ્ણને રામના વખતમાં, તો એ લોકોને એમ તો કે આ બધું હું જ કરીએ છીએ, અમે જ કરીએ છીએ, અમારાથી થાય છે. પણ એ આજે ગયા ક્યાંય ખબર નથી. અને ભગવાન રામને, કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણનું ભજન થાય છે કારણ કે એમને આપણા માટે બધું આ કરેલું છે. અને જેને જેને નિષ્ઠા સમજણ થઈ છે એ બધા મહાન બની ગયા છે અને એમાં એ વર્ત થયું છે. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આવી રીતે જાણું, દેવોને દૈત્યોને હંમેશા યુદ્ધ ચાલ્યા જ કરે છે. આસુરી અને દૈવી પ્રકૃતિ જે છે એ બેનું હંમેશા ઘર્ષણ થયા જ કરે છે. આ પ્રમાણે થાય એમાં એક વખતના પ્રસંગમાં વાત આવે છે કે દેવો અને દૈત્યો લડતા લડતા દેવો થાકી ગયા કે આસુરી શક્તિ જરા વધારે બળવાન હોય, કારણ કે એને કંઈ આગળ પાછળ નહીં કે શું પાપ કરું છું કે ખોટું કરું છું કે ખરાબ કરું છું, તો એટલે એ લોકોને કંઈ એવું હોય નહીં. અને એ બધું આગળ થાય ત્યાં દુનિયામાં બધે તમે જાણો છો કે જે ખોટી રીતે વર્તતા હોય, હેરાન પરેશાન બીજાન કરતા હોય, તો એ માણસોનું આગળ વાહવા થતી હોય અને સત્તા ઉપર હોય છે અને પૈસાની દ્રષ્ટિએ હોય છે. પણ એ રીતે આપણને આસુરી શક્તિ બધી રીતે દબાયા કરે, એમ દેવોને પણ આ બધી રીતે દેવો તરફ દુઃખ દૈત્યો તરફથી પરેશાન હતી. અને ત્યાર પછી ભગવાન પાસે દેવોને જરા થયું કે આ પ્રતાપ કંઈ થશે નહીં, પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમારે આ રીતે બહુ હરણ, તમે કંઈ દયા કરો. ભગવાને કહ્યું જાઓ, આશીર્વાદ છે ને, હવે તમારું બળ વધશે અને અસુરોનો નાશ થશે. પછી દેવ તો થયું, એમાં એટલે બધા દેવોને બળ મળી ગયું ભગવાનનું, તો એનાથી દૈત્યો છે એ હરી ગયા અને બહુ પરેશાન થઈ ગયા. પછી જેમ વિજય થાય ને, આપણે અત્યારે ચૂંટણીઓમાં થાય છે, વિજય થાય એટલે પછી આપણે બધી સભાઓ કરીએ કે ભાઈ જે આને આમ ને તેમ બધો, કે પેલો કહે છે મેં આ કામ કર્યું, પેલો મેં આમ કર્યું છે, બધા પક્ષના બધા બેઠા પોતાની વાતો કરે. એવી રીતે દેવો પણ ભેગા થયા અને ત્યાં સભા થઈ. ઇન્દ્ર રાજા પણ આવ્યા હતા, બીજા દેવો સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, અગ્નિદેવ, આ બધા દેવો મોટા મોટા પધાર્યા અને સભા થઈ છે. સભાની અંદર બેઠા છે, એટલામાં એક ખૂણા ઉપર એક માણસ આવીને ઉભા રહ્યા. એટલે એમને ઇન્દ્રએ જોયું કે આ પેલા કોણ છે, તપાસ કરો કેમ આવ્યા છે અને શું કામ છે. એટલે ત્યાં આગળ અગ્નિદેવને આજ્ઞા થઈ, અગ્નિદેવ ત્યાં ગયા. પૂછ્યું ભાઈ કેમ આવ્યા, શું છે? તો કે મને કંઈ કામ બીજું નથી, પણ આ એક પાંદડું પડ્યું છે, આ એ પાંદડાને તમે બાળી નાખો, એને ભસ્મ કરો, એ મારે કામ છે, એટલું કરી આપો. પેલો કે તમે મને ઓળખો છું, અગ્નિદેવ, હું અગ્નિ જો પ્રગટ થયું તો આખા શહેરને શહેર અને જંગલોનો જંગલ બાળી દઉં એવી મારી શક્તિ છે. ભાઈ શક્તિ છે બરોબર છે, પણ મારે આટલું કામ કરવું છે, તમે કરો. પછી એને કહ્યું, કરવા માંડ્યા. અગ્નિએ થોડું કર્યું કે આમાં બારું પાંદરું બારું એમાં શું મૂક્યો પોતાનો, તો પણ બળ્યું નહીં, હળ્યું નહીં અને એમને એમ જ રહ્યું. પોતાની તમામ શક્તિ મૂકી દીધી તો પણ પાંદરું હળ્યું નહીં. એટલે એને પોતાને થયું કે મારી શક્તિ આટલી બધી, મારાથી પાંદરું ના મળ્યું. એટલે શરમાઈ ગયા અને પાછા આવ્યા અને બેસી ગયા સભામાં. એટલે પેલા જેને કહે તો પાછા આવી ગયા. પછી બીજા દેવને આજ્ઞા કરી, વાયુદેવને કહ્યું કે તમે જાઓ. વાયુદેવ ગયા, એને પણ પૂછ્યું કેમ આવ્યા હતા, કે પાંદરું મારે અહીંથી આગું ખસેડવું છે, તમે જરા ખસેડી આપો. પવનદેવે કહ્યું હું તો હજારો ને હજારો બધા નાશ કરી નાખું, મારો જો વાયુ હોય ને વંટોળ ચડે છે કેટલું થઈ જાય આપણે જાણે. એટલે એને પણ એમ થયું, એને બધું કહ્યું પણ થયું નહીં. એમ વારાફરતી બધા દેવો ગયા અને ત્યાં ગયા પણ કશું થઈ શક્યું નહીં, બધા પાછા આવ્યા. ઇન્દ્રે પૂછ્યું ભાઈ કેમ આમ, શું કોઈ કઈ વાત નહીં કરે, કે ભાઈ આ બધું કર્યું પણ થતું નથી. પછી બોલાવો કોણ છે. એટલે ભગવાનને બોલાયા. ભગવાને પછી પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કહ્યું કે આ બધા તમે જે જીત્યા, તમારો વિજય થયો છે, તમને આ રીતનો એ તમારો વિજય થયો, એનું મુખ્ય કારણ તમને મેં આશીર્વાદ આપ્યા હતા. તો તમે મૂળ વાત ભૂલી ગયા અને તમે પોતાની પ્રશંસા કરવા લાગ્યા કે અમે આ કર્યું, અમે આ કર્યું, આ કર્યું, દેવોને હરાયા, અસુરોને હરાયા કર્યા. એટલે પોતાનું બળ લઈને કર્યું એટલે આ તમને ખબર પડે, એટલા માટે મેં આ તમારો પરીક્ષા માટે કર્યું હતું. પેલા બધા નમસ્કાર ભગવાનને પગે લાગ્યા કે ભગવાન બરોબર છે, અમે ભૂલ્યા છે, અમારું બળ દેખાડીને વાત કરતા, પણ ખરેખર અમારું બળ તે કશું થયું નથી, આપના પ્રતાપે થયું છે. એમ કહેવાની શું તો એક દ્રષ્ટાંત એ છે, પણ આપણા દરેક જીવનની અંદર આપણે એક જ વસ્તુ છે કે કરતા ભગવાન છે અને ભગવાન સિવાય કશું થઈ શકતું નથી, એટલું રાખીને હંમેશા એમના આપણે આપણા ઉપર દયા થાય ને એમની પ્રસન્નતા થાય. એને માટે કંઈક આવી એમની આજ્ઞાઓ છે એનું પાલન કરીએ તો એ પ્રસન્ન થાય અને આપણામાંથી અહમ જાય. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી આપણે કોઈક કાર્યમાં સફળતા થાય નહીં, કે ભગવાનની પ્રસન્નતા થાય. અહમ વસ્તુ છે એ બહુ નુકસાન કરનાર છે અને એ અહમ, હું ટળે હરી ઢુકરાન તે તળાય દાસે રે, હું જે ભાવ છે આપણો અહમ ભાવ છે, અહમ મમત્વ માયા છે, એ આપણામાંથી છૂટે તો એ આપણે થાય. અહમ મમત્વ માયા કરવા માટે ભગવાનનો જ આશરો કરવો પડે અને ભગવાનનું જ બળ રાખવું પડે તો જ આપણે થાય. ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યા મામે વેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ગીતામાં વાત કરે છે કે આ મારી માયા છે, ભગવાને જે આ પ્રસારી છે બધી માયા ભગવાનની છે, આપણે એમાં બધા એ થઈ ગયા છે, આપણને એની અંદર મોહ થયો છે. એટલે છે માયા એ સાચી નહીં, પણ આપણને બધાને પ્રલોભન લાગે છે એની અંદર, એ થાય છે અને એની અંદર આપણે ફસાયા છે. તો એ માયામાંથી નીકળવા માટે ભગવાન પોતે કહે છે કે દુઃખે કરીને પણ તમે એને તરી શકો, તમે ગમે એટલું બળ કરશો તેનામાં આવી જ જવાશે. એમાં તમને પંજામાં લેશે જ, પણ એમાંથી જો છૂટવું હોય તો ભગવાન કે મામે એવું પ્રપદ્યંતે, એટલે ભગવાન કે મારે સરને આવો તો જ તમે આ માયાને તરી શકશો, બાકી માયાને તરી શકાશે નહીં. જેમ આપણે માછીમાર હોય છે, એ માછીમાર છે જાળ પસારે માછલા પકડવા માટે, દૂર બધી નાખે, તે દૂરના જેટલા માછલા હોય ઝાડની અંદર આવી જાય એના લઈને, અને એના પગ આગળ આવ્યા હોય એની અંદર ફસાય નહીં. એમ ભગવાનની સમીપે જો આપણે, એટલે ભગવાનનો આશરો રાખીએ, તો આપણે માયાનું જે કાર્ય છે આપણે નડે નહીં, આપણું કાર્ય કરતા કરતા આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ એ થઈ જાય. જેમ ખીલ્લાને આધારે ઘંટી પહેલાં ધરતા હતા, તો ખીલ્લાને આધારે દાણા જે રહી ગયા એ પેલા બે પડની અંદર આવે નહીં, એ વિસાય નહીં, એ પેલા દાણા આખા ને આખા રહે છે, કારણ કે ખીલ્લાનો આધાર લઈ લ્યો. એમ આપણે પણ આ દુનિયાનું કામકાજ બધું કરીએ, પણ ભગવાન કે ખીલ્લારું ભગવાન કહીએ છે, એનો આશરો એનું બળ એના માટે એનું કહે છે, એના બળ માટે આપણે અખંડ એમનો મહિમા સમજીને એમનો દ્રઢ આશરો કરીને કરવાનું છે. તો કહેવાનું છે ભગવાનને આશરે ભગવાનને બળે આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ, એ બળ આપણે લેવાનું છે ને એ કરવાનું છે. ભલે આપણે ગમે એટલી બુદ્ધિ શક્તિ પામ્યા, એનું મુખ્ય કારણ તમે જો કોણ છે, ભગવાને આપણે જો બુદ્ધિ ના આપી હોય તો આપણે શું કરવાના હતા? ગમે એટલા આપણી બુદ્ધિ ના હોય તો આપણે આ કંઈ બધા ભણ્યા ના હોત ને, કંઈ આ ડિગ્રીઓ મેળવી ના હોત ને, સંશોધન થયા ના હોત ને, આ બધું જે મળ્યું છે ભૂમિમાં પૃથ્વીમાંથી નીકળ્યું, દરિયામાંથી મળ્યું છે, જે ઓઇલ નીકળ્યું, બધું ઘણું ઘણું આપણે શોધન કર્યું છે, એ બધું આપણી શક્તિથી નથી થયું, અને ત્યાં કંઈ આપણે મૂકવા ગયા નથી. પૃથ્વીની અંદર ભગવાનનું જ મૂકેલું છે, એને આપણે પ્રાપ્ત કર્યું, પછી થયું કે મેં કાઢ્યું અને હું એનો ધણી થઈ ગયા, પણ એ આપણે કહ્યું નથી. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે, ભણ્યા છે, સંશોધન કર્યું છે, એ એમને જ આપણે શક્તિ આપી એનાથી થયા છે. એટલો જ ભાવ આપણે જો રાખીને ચાલીએ તો આપણામાંથી કોઈ અહમ રહે નહીં અને આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. અરે કહેવાનું છે કે આવી રીતે સ્વામી કહે છે, આપણા જીવનની અંદર ગમે તે ક્ષેત્રમાં હોય પણ આપણે માનનો ત્યાગ કરીને સત્સંગમાં તો આપણે માન મૂકવાનું છે, કારણ કે સત્સંગમાં આપણે આવ્યા છે, ભગવાન ભજવા માટે આવ્યા છે. અહીંયા કંઈ આપણે આવ્યા છે એક એક સત્સંગનો લાભ મળે, ભગવાનના દર્શન થાય એટલા માટે જ અહીંયા આપણે આવીને જો પાછું આપણા જીવનમાં જો માન રહે તો આનો કંઈ લાભ થાય નહીં, કે મને આ ના થયું, મને આમ ના બેસાડો, મને અહીં બેસાડ્યો, મને અહીં બેસાડ્યો, અને ઘણી ઘણી બીજી પ્રશ્નો ઉભા થઈ જાય. પણ આપણે અહીંયા આવ્યા છીએ, કરવા ઘરે તો બધો આરામ છે, જેટલું ખુરશીઓ ટેબલ ખાવાનું પીવાનું મોટર બધી ગાડીઓ બધું મૂકીને અહીંયા આવીએ છીએ, તો અહીંયા આવીએ છીએ જ્યારે ભગવાન કે સમીપમાં તો આપણે સર્વે નાના છે, એના આગળ તો આપણે એને આગળ કંઈ મોટા છે જ નહીં, તો એ કોઈ માન રાખવાની વાત નથી. તો જો માન રાખે તો પછી એના ઉપર મુશ્કેલીઓ બધી થાય છે. તો એ પ્રમાણે આપણા જીવનની અંદર આ પહેલાં પહેલું જે સત્સંગ કરવો, એમાં આપણામાં જે અહમ છે, આપણામાં જે માન છે, એ આપણે માન ટળે ભાવે રહીને આપણે આ સેવા કરવાની છે, અને એ રીતે સેવા કરવાથી આપણે સર્વ પ્રકારે સુખ્યા થાય. ભગવાન આપણા સંતોએ કહ્યું છે કે દાસના દાસ થઈને રે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં, કે દાસના દાસ થઈને આપણે જે કંઈ કોઈ સારું કાર્ય તમારે જો કરવું હોય, સામાજિક રીતે કરો કે રાષ્ટ્રીય રીતે કરો કે ધાર્મિક રીતે, એની અંદર જેટલા તમે નમ્ર થઈને ચાલશો, નમ્ર થઈને જો કામ કરશો એ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે આગળ આવશો. પણ જે કંઈ અથડ રહે અને બધું દરેકને પોતે દબાવે અને હું જ કરું છું, મારું થાય છે એવું કરવા જાય, એ માણસ નીકળી જાય છે, કે કંઈ કાર્ય કરી શકતા નથી. એટલે આવી રસ્તું છે, જેમ આપણે નદીને કિનારે ધરો થાય છે, નાનું ઘાસ હોય એ જમીનને અડી જાય, જ્યારે પૂર આવે નદીની અંદર તો એ ધરો છે એ પાણીની સાથે લપાઈ જાય, અંદર જમીન સાથે જમીન જેવી થઈ જાય. તો એના મૂળિયા તો આટલા નાના છે, બહુ ઊંડા નથી, પણ છતાંય એમને એમ જ રહે છે, પાણી ઉપરથી કેટલું વહ્યું જાય તો એને કોઈ થતું નથી, કારણ નમી ગયું એટલે એની રક્ષા થઈ ગઈ. પછી પાછું પાણી ઉતરી જાય તો તરત પાછી ખીલીને તૈયાર થઈ જાય છે. પણ બાવરિયા હોય છે, બાવરને આપ જાણો છો, કારણ કે તો અક્કર રહે બાવરીઓ ત્યાં નદી કિનારે હોય તો એના મૂળ ઊંડા છે, પણ છતાં પાણીનું પૂર જ્યારે આવે ત્યારે એવા મોટા બાવર ઉપડી જાય છે, મોટા મોટા વડ ને ઝાડ મોટા ઉપડી જાય છે, આપણે જાણીએ છીએ. એ બધાનો મૂળ સાથે દરિયા ભેગા થઈ જાય, કારણ કે અક્કડ રહ્યો છે તો એનું એ થાય. એમ આપણે પણ આ સંસ્થાના કાર્યોની અંદર કે આપણા દરેક ક્ષેત્રની અંદર જો માન રાખીને કરશું તો આપણું માન વધશે ને ઊંધું ઘટશે. ત્યારે દરેકને આપણા પ્રત્યે એમ થશે કે આ છે, એટલે કોઈને દબાવીને કોઈના ઉપર આપણે કરીને કરવા જઈએ તો કારણ, પણ દરેકના પ્રત્યે પ્રેમ ભાવ રાખે તો કામ થઈ જાય. તો આપણા સત્સંગનું ફળ એટલું છે કે આપણે જે અહીંયા સત્સંગ કરવા માટે આવીએ છીએ એમાં નમ્ર ભાવ રાખીને અને સારું કાર્ય કરીએ. માન છે એ આપણે હરેક રીતે મુશ્કેલી કરે છે અને એવા દાખલા ઘણા પણ છે. અને એ પ્રમાણે પરીક્ષિત રાજાનું ભાગવતનો આખ્યાન આવે છે. પરીક્ષિત રાજા હતા અને પરીક્ષિત જે સંવાદ છે ભાગવતનો, સુખદેવજી ભાગવતની કથા કરે છે અને પરીક્ષિત રાજા સાંભળે છે. એનો પ્રસંગ મૂળ એ છે કે એક આશ્રમ હતો એક મહાત્માનો. મહાત્મા બહુ ધ્યાન ભજન વાળા હતા, બહુ અને આમ પવિત્ર હતા. પોતે હંમેશા ધ્યાન ભજન કર્યા કરે. આમ પેલો પરીક્ષિત રાજા થયું કે આ મહાત્મા છે તો લાવો એમના દર્શન માટે જવું. એ દર્શન માટે ત્યાં પોતે જાય તો રાજાની સાથે 5-50 માણસો હોય. ત્યાં રાજા તો મહાત્મા તો ધ્યાનમાં પોતે આશ્રમ બેઠા હતા, એટલે રાજાને કોઈ બોલાય નહીં, આગતા સાગતા કરી નહીં, કેમ છે શું છે કોઈ પૂછ્યું નહીં. એટલે રાજાને થયું કે હું રાજા છું ને મને આશ્રમ આવ્યો, કોઈ બોલાવતા નથી ને કોઈ પૂછતા નથી. એટલે એને એકદમ પોતાનો ક્રોધ આવી ગયો, ઉગ્ર થઈ ગયા. એક મરેલો સાપ હતો ઋષિના ગરામાં નાખી દીધો અને એ રીતે એમને ગુસ્સામાં કરી નાખ્યો. એના શિષ્યોને થયું કે આ રાજા અને આ મુનિ તો ધ્યાનમાં છે અને આ રીતે પોતે કરે છે, માટે તક્ષકના તને કરડશે 7 દિવસમાં તારું મૃત્યુ થશે એવી વાત કરી. એટલે એને થયું કે આ તો ઋષિ છે અને ઋષિનો શ્રાપ તો સત્ય થાય. એટલે બહુ મનમાં દુઃખી થયો. માણસને જયારે મરવાની વાત આવે ને ત્યારે બહુ દુઃખી થાય. પેલા હરતા ફરતા મને કંઈ થવાનું જ નથી આ દુનિયામાં, પણ ભલભલા મોટા મહારથીઓને પણ આ મુશ્કેલીઓ આવે છે. તો એ પ્રમાણે ત્યાં આગળ એને થયું કે હવે શું થાય. બહુ મજા, ખાવાનું પીવાનું બીજું ત્રીજું બધું એને એવું થઈ ગયું કંઈ શું થાય નહીં. મૂંઝવણ કે મરી જઈશ તો મારું બધું શું થશે, આ બધું મારું રાજ છે સમૃદ્ધિ છે. પછી એ પ્રમાણે ત્યાં એના મનની મૂંઝવણ એ ભાઈને કહ્યું. એટલે એ કહ્યું કે આ મહાત્મા સુખદેવજી છે એમની પાસે જાઓ, તેનું નિરાકરણ એ જ કરશે. સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત, કે સંતો એવા જે સમર્થ હોય એની પાસે જવાથી જ આપણી મૂંઝવણ આપણા પ્રશ્નોનું નિરાકરણ થયું છે. શાસ્ત્રોની અંદર પણ વાત છે, પરંપરાની અંદર પણ છે. એટલે એ રીતે એવા મહાન સંત મળે તો જ થાય. એટલે મહાન સંત સુખદેવજી પાસે ગયા અને સુખદેવને કહ્યું કે હું આજે બહુ દુઃખી થઈ ગયો છું, હેરાન થઈ ગયો છું. કભી છે ને બધું શરીર તો સારું છે અને તારું રાજ છે તો દુઃખી છું કે મને આ એક શ્રાપ થયો, હું 7 દિવસમાં મરવાનો છું, મારું આ બધું બંગલા મોટર ગાડીઓ સમૃદ્ધિ આ રાજનું થશે શું સંપત્તિનું બધું, એટલે મને બહુ દુઃખી થયું. પછી સુખદેવજી એટલું જ કહ્યું કે રાજા તું મરવાનો નથી અને તું મૂરખ છું, તને જ્ઞાન નથી એટલે તું મૂરખ. આમ તો ભણેલા બધા હોય પણ જ્યાં સુધી આપણે આત્મા પરમાત્માનું જ્ઞાન નથી, આ દેહનું જ્ઞાન છે, દેહના જ્ઞાન પ્રમાણે આપણે ભૌતિક સુખ રહે છે, પણ આત્માનું જયારે જ્ઞાન થાય ત્યારે આપણને કોઈ દુઃખ રહેતું નથી કે આ તો આવ્યું એ બધું જવાનું છે, ગમે એટલા આપણા બધા પ્રાપ્તિ કરી છે એ પણ મૂકીને જવાનું છે, સમૃદ્ધિ મૂકીને જવાનું છે, કુટુંબ પરિવાર મૂકીને પણ જવાનું છે, એ હકીકત છે. પણ છતાં જ્યાં સુધી આપણને એની મમતા છે એટલે દુઃખી રહીએ છીએ. એટલે કહ્યું કે તું આ મૂરખ છે, તને આ જ્ઞાન નથી એટલે તું વાત સમજ કે તું મરવાનો નથી. પેલા રાજા કે કેમ નહીં, આ બધું છે મરે છે ને બધા લોકો મરે. પછી એને કહ્યું કે જો આ તારું શરીર છે એ નાશ પામી જવાનું, તું ગમે એટલા પ્રયત્ન કરીશ, ચોકી રાખીશ, પેરા રાખીશ, ગમે એટલો સગભર રાખીશ તો તારો દેહ જશે અને બરી ભસ્મ થઈ જવાનો, પણ તારી અંદરનો ચૈતન્ય વસ્તુ જે છે એ છે એ મરવાનું નથી. એને ગીતામાં પણ કહ્યું છે કે આત્મા અજર અમર સુખરૂપ સત્તારૂપ એવો આત્મા છે. આપણો જે આત્મા છે એ સુખરૂપ સત્તારૂપ છે, દેહ છે નાશવંત છે દુઃખરૂપ છે. આ આપણું જ્ઞાન છે તત્વજ્ઞાન, એને આપણે જો સમજ્યા હોય તો આપણને કોઈ જાતનો વાંધો આવે કે આપણે આત્મા છે તો ગમે એટલું થાય તો વાંધો નહીં. રેઇનકોટ તમે પહેર્યો તો વરસાદ પડે તો તમને વાંધો આવે નહીં. હા, અત્યારે ઠંડીની અંદર પણ તમે બધા ગરમ ગરમ પહેરો છો તો ઠંડીની અસર થતી નથી. એમ આત્મા પરમાત્મા હું આત્મા છું તો કોઈ તમને કહે તો આપણે નાત નથી, જાત નથી, ગામ નથી, દેશ વેશ કશું આપણું છે નહીં. આપણે આત્મા છીએ, આત્માને કઈ નાત છે, આત્માને કયું ગામ છે, એને કંઈ છે જ નહીં. એ તો એક ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે, એ દ્રષ્ટિ જાય એ સત્સંગથી થાય એવા જે થતી પામ્યા હોય ને થાય. એમ સુખદેવજી એવા સમર્થ હતા, આત્મજ્ઞાની હતા અને એ પ્રમાણે કહ્યું કે તું મારી કથા સાંભળ, બિન સત્સંગ હરી કથા અને તા બિન મોર ન જાય કે ભગવાનની કથા અને ભગવાનની ભક્તિ કર્યા કથા સાંભળ્યા છે, આપણું અજ્ઞાન માયા જતી નથી. એટલે સત્સંગ એટલે સત્પુરુષો સમાગમ અને કથા એટલે ભગવાનના જે ચરિત્રો છે એનું જ્ઞાન. આ બે વસ્તુ કરવાથી આપણામાંથી અજ્ઞાન જાય છે, આત્માનું જ્ઞાન થાય. સુખદેવજીએ કહ્યું આ ભાગવત સાંભળ, એ પછી ભાગવત સંભળાવે છે. આ મૂળ કહેવાનું છે કે ભાગવતનું આમ શરૂઆત થઈ છે. એટલે પરીક્ષિત રાજાને પછી આ ઉપદેશ બધો આપ્યો કે ભગવાનના ચરિત્રો છે, ભક્તોના ચરિત્રો છે, ભગવાનની લીલાઓ છે, આ બધું સાંભળવાથી શાંતિ થાય છે. જગતમાં જે કંઈ થાય છે એ ભગવાનના દિવ્ય ચરિત્રો, જે ગ્રંથો રામાયણ મહાભારતની કથાઓ કાયમ કરીએ છીએ અને એ સાંભળીએ છીએ, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સાંભળીએ છીએ, કારણ વારંવાર સાંભળવાથી શાંતિ થાય છે. તો એ સાંભળાયા તો એનું 7 દિવસમાં મૃત્યુ તો થયું, તક્ષક આવ્યો કર્યો, દેહ પડી ગયું, એનો આત્મા પરમાત્મા રહ્યો. કારણ 7 દિવસ સુધી અનુસંધાન એક જ રહ્યું અને ભગવાનની વાત સાંભળવામાં ચરિત્રામાં. એટલે સાચા પુરુષ મળ્યા, સત્સંગ થયો અને થયું તો આ મોહ ટળી ગયો અને ભગવાનના ધામને પામી ગયો છે. એમ આપણે પણ આ વસ્તુ છે કે આવા રીતના જો એના જીવમાં માન હતું તો દુઃખી થઈ ગયો અને માન મુકાઈ ગયું તો આ કથા સાંભળી તો એમાંથી એની મુક્તિ થઈ ગઈ છે. તો આપણા જીવનની અંદર પણ આવી રીતના ગ્રંથો વાંચી કરીને આપણે ભગવાનના થઈ જઈએ. એટલે જે મહારાજે કહ્યું કરવું એ પોતાના કલ્યાણ માટે કરવું. આપણે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, આવીએ, બેસીએ, સત્સંગ કરીએ, એ આપણા પોતાના માટે છે, પણ એ ભગવાન પ્રસન્ન થાય એટલા માટે. આપણું કલ્યાણ એનાથી થાય, એ ભાવથી જ જો આપણે કરીએ તો થાય ને કે મારું માન આવી જાય, મેં આટલું કર્યું, મેં આમ કર્યું, મેં આ બધી વસ્તુ કરી, એવું થઈ જાય. પણ આપણે કરીએ છીએ કોને માટે? ભગવાન માટે. આપણે ક્યાં દેખાડવાનું છે? દેખાડવાનું ભગવાન જાણે છે બધું, પણ આપણે પેલું બધું માન આવે તેને કરીને કંઈ થાય છે. એટલે ભગવાન એટલા માટે જે કરવું ભગવાનની પ્રસન્નતા માટે એમાં બધું આવી જાય છે. તો એવું આપણું જે આ જ્ઞાન છે, સમજણ છે, આવો સત્સંગ છે, એવી આપણને જે વાત ધ્રુવી મહારાજે કરી રવિવારની સભા, એમાં આ જ બધા સત્સંગના લાભ મળે અને એવું કાર્ય હંમેશા માટે થાય અને આ ભગવાન આપણને સુખી રાખે. અને મૂળ જે આ જ્ઞાન છે જરા આપણું આત્મા પરમાત્માનું એ દ્રઢ થાય એને માટે આપણે વાંચન, સત્સંગ, સમાગમ, મંદિરો એમાં જવાથી થાય છે. તો એનો લાભ આપણે લેતા રહીએ એટલે ધંધો પાણી બધું ચાલે, પણ સાથે સાથે આપણે આ કરવાનું છે તેનું બળ સર્વને પ્રાપ્ત થાય એ પ્રાર્થના.
આપણે સૌ આપણા સ્થાને બેસી રહીશું. પૂજ્ય સંતો અહીંથી વધારશે, બીજા બધા હરિભક્તો સૌ આપણા સ્થાને બેસી રહેશે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રમુખવાણી દિનનો અદભુત લાભ આપણને સૌને આપ્યો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રત્યક્ષ હાજરીમાં પ્રમુખવાણી દિન ઉજવવાની આપણને તક પરમ પૂજ્ય સ્વામીશ્રી આપી એ બદલ આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. આજે પ્રમુખવાણી દિનમાં પધારેલ સર્વે હરિભક્તો માટે જમવાની વ્યવસ્થા અહીંયા થયેલી છે. એટલે જમવા માટે આપણે સૌએ અહીંયા વ્યવસ્થા થઈ છે એ પ્રમાણે આપણે સૌને જમવાનો પ્રસાદનો લાભ મળવાનો છે. એ પ્રસાદ લેવા આપણે કેવી રીતે જવું એની વાત આપણે અત્યારે કરીએ છીએ. એ પહેલા પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે તેઓ પોતાના ઉતારે પધારશે અને પૂજ્ય મોટેરા સંતો એ આપણને અહીંયા દર્શન દેવા માટે અહીંયા બેસી રહેશે. માટે સૌ હરિભક્તો પોતપોતાના સ્થાને બેસી રહેશે. આ બાજુ જે હરિભક્તો ઉભા થઈ ગયા છે એમને વિનંતી કે પોતાના સ્થાને સૌ બેસી રહીશું. અહીંયા સમીપ દર્શનનો કાર્યક્રમ છે, એ સમીપ દર્શન માટે પૂજ્ય મોટેરા સંતો અહીંયા બેસી રહેશે. આપણને ખ્યાલ છે કે આ હોલની અંદર અત્યારે આપણે લગભગ 6,500 થી 7,000 જેટલા હરિભક્તો અહીંયા આપણે છીએ. એ બધા જ જો એક સાથે આપણે જમવા જઈશું તો જમવાનું એક સાથે આપણે બધાને સેવા કરવી એ શક્ય ન થાય. એટલે સેવામાં સહકાર આપવા માટે સૌ બધાને ખાસ નમ્ર વિનંતી છે. એટલે સ્વયંસેવકો જે રીતે આદેશ આપે એ રીતે એક પછી એક આપણે ઉભા થવાનું છે. એ દરમિયાન આપણે શું કરીશું તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે આપણને અદભુત દિવ્ય સ્મૃતિ આપી છે. આવી સ્મૃતિ સ્વામીશ્રી કાયમ આપતા રહે છે. તો સ્વામીશ્રીની દિવ્ય સ્મૃતિ આપણે વિડીયો ઉપર જોતા રહીશું અને સાથે સાથે પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી બેઠા છે, એમના વ્યક્તિગત દર્શનનો લાભ પણ આપણને મળશે. તો સૌ હરિભક્તોને વિનંતી, ફરીથી આ બાજુ પણ જે ઉભા થઈ ગયા છે પોતાના સ્થાને બેસી જશે. સ્વયંસેવકો જ્યારે કે ત્યારે જ આપણે ખુરશી પરથી ઉભા થઈશું. આપણે તમારા બધાની તકલીફ સમજી શકાય એવી છે. દરેક હરિભક્તોના પગ અત્યારે બહુ દુઃખી ગયા હશે, કારણ કે 3-4 કલાકથી આપણે સતત બેઠા છીએ. પણ 1/2 કલાક માટે થોડો વધારે સહકારની અપેક્ષા તમારી બાજુ પાસેથી છે તો સેવાની એટલી તો આપણી સેવા બરાબર થઈ શકશે. તો હરિભક્તો સૌ પોતપોતાના સ્થાને બેસી રહેશે. કેટલીક જાહેરાતો આપણે જોઈ લઈએ, ત્યાર પછી આપણે વિડીયોની અંદર આજ મારે ઘેર સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી પધાર્યા અને ત્યાં સ્વામીશ્રી જે અદભુત સુખ આપ્યું હતું એના દર્શન થશે. આ દર્શન પણ આપણા માટે એક લાવો છે, માટે સૌ બેસી રહેશે અને આપણે સૌ ત્યાં સુધી જાહેરાતો અમુક સાંભળી લઈશું. આવતીકાલનો સવારનો કાર્યક્રમ એક્સપો હોલમાં નથી, આવતીકાલે સવારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રાતઃ ભ્રમણ, પ્રાતઃ પૂજા એ બધા જ કાર્યક્રમ આપણા મંદિરમાં છે. સાંજની સભા આ હોલની અંદર છે. સવારનો કાર્યક્રમ મંદિરમાં છે અને સાંજની સભા હોલમાં છે, એટલો બધા ખાસ લક્ષ્ય રાખે. બીજી કેટલીક જાહેરાતો જોઈ લઈશું અને ત્યારબાદ આપણે અહીંયા વિડીયો દર્શન કરીશું અને સાથે સાથે ધીમે ધીમે આપણે જમવા માટે સ્વયંસેવક આદેશ આપે એ રીતે આગળ નીકળીશું.